તારીખ 22/6/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 36, 37, 38 અને 39 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 21
નિર્ણય થઈ ગયા પછી, અનુભવ થઈ ગયા પછી જે જ્ઞાન દશા થઈ વાત કરી છે. મુમુક્ષુને પહેલા તો માત્ર નિર્ણય હોય છે, પણ આવી સહજ ધારા હોતી નથી. નિર્ણય હોય છે પહેલા, સમ્યક દર્શન પહેલા, પણ નિર્ણય એવો હોય છે કે આ જ્ઞાયકને ગ્રહણ કરવાથી અને તેની ઉગ્રતા કરવાથી, અર્થાત વેદજ્ઞાન કરવાથી અવશ્ય સ્વાનુભૂતિ થશે. નિર્ણયની અંદર અનુભવ અને ઠેઠ સુધીની વાત નિર્ણયમાં આવી જાય છે. તેથી વેદજ્ઞાન ધારા ટકતી નથી, કારણ કે તેની વેદજ્ઞાન ધારા ટકતી નથી, કારણ કે સહજ નથી. હજી એક ધારો વેદજ્ઞાન ચાલતું નથી, છતાં તેની ઉગ્રતા કરતાં કરતાં સ્વાનુભૂતિ થશે એવો નિર્ણય છે. એ નિર્ણયની અંદર સ્વાનુભવનો ખ્યાલ આવે છે કે આ પ્રકારે અનુભવ થશે. વિશ્વાસ છે, સ્વરૂપનો પણ વિશ્વાસ છે અને કાર્ય પદ્ધતિનો પણ વિશ્વાસ છે. પછી શંકા ન પડે, કાર્ય પદ્ધતિની પણ શંકા ન પડે. ઉગ્રતામાં અવલંબનની ઉગ્રતાનો સાધતા એ 36મો પ્રશ્ન છે. 37મો પ્રશ્નમાં છે સંસ્કારની વાત ઘણી આવે છે. સંસ્કાર એટલે આત્માના સ્વભાવના જે સંસ્કાર છે, તે જીવને જો સંસ્કાર પડી જાય તો અવશ્ય એને જ્ઞાન પ્રાપ્તિ થાય છે, એવી ઘણી વાત આવે છે. તો ઊંડા સંસ્કાર કઈ રીતે નાખવા, એવા સંસ્કાર કેવી રીતે નાખવા? સમાધાન, નાયકનો વારંવાર અભ્યાસ કરવા કર્યા કરવો, પોતાના સ્વરૂપનું ચિંતન અથવા સ્વરૂપનું મૂલન, સ્વરૂપના લક્ષ્ય વારંવાર કર્યા કરવા. ગુરુદેવે જે માર્ગ બતાવ્યો છે તેનું ચિંતન, તેની મહિમા, તેની લગ્નિ, સત્સંગ, સત્સમણ, મનન આદિ વારંવાર કરવા. જેમ છાશને વલોવતા વલોવતા માખણ બહાર આવે છે, છાશને વલોવતા વલોવતા માખણના રસકણો ભેગા થઈને બહાર આવે છે, તેમ વારંવાર નાયકનું મંથન કર્યા કરો. ગુરુદેવે બતાવ્યું છે તે પ્રમાણે પુરુષાર્થ વારંવાર કરવો. ગુરુદેવના વ્યાખ્યાનમાં ઘણો વિષય આવ્યો છે. એમ કે હું ચૈતન્ય જુદો છું, આ વિભાવ જુદા છે, એમ વિજ્ઞાન માટે તૈયારી પોતાને કરવાની છે. બહારમાં દેવ શાસ્ત્ર ગુરુનું સાનિધ્ય મળે, એમનો સત્સંગ થાય, શ્રવણ મનન થાય, તે બધું વારંવાર કર્યા કરું. વારંવાર તેના જ્ઞાયકના સંસ્કાર દ્રઢ કરવા, રુચિ વારંવાર તીવ્ર થાય તેમ કર્યા કરું. છેલ્લું વાક્ય એક ખાસ વાત છે કે સંસ્કાર રુચિના કાળમાં સંસ્કાર પડે છે, એટલે રુચિ તીવ્ર થાય એ પ્રકારે આ બધા ચિંતમન, મહિમા, લગ્ન, સત્સંગ, શ્રવણ, મનન, બોલન એ બધું રુચિ વિશેષ થાય એટલા માટે કરવાનું રહે છે. અત્યંત રુચિ થવાથી સંસ્કાર પડે છે. એટલું વિશેષ છે કે સંસ્કારના લક્ષ્ય સંસ્કાર નહીં પડે, પણ આત્માની તીવ્ર રુચિ પ્રત્યે સ્વભાવ અત્યંત રુચે. સત્સરણ વખતે અથવા પોતાના ગોલન વખતે સ્વભાવની રુચિ અત્યંત થાય ત્યારે સંસ્કાર પડે. એ સ્વભાવની રુચિને કારણે સંસ્કાર પડે છે, સંસ્કારના લક્ષ્ય સંસ્કાર નહીં પડે. કેમ કે સંસ્કાર પાડવા એ કોઈ ધ્યેય નથી, ધ્યેય પૂર્ણતાનું છે. અને વચ્ચે સંસ્કાર પડી જાય રુચિના કારણે, એમ સમજવા યોગ્ય છે. સ્વભાવની રુચિમાં શું છે કે સ્વભાવમાં ગુણ ઘણા છે, સ્વભાવમાં ગુણ ઘણા છે અને રુચિ જરૂરિયાતમાંથી પ્રગટે છે. રુચિનું મૂળ ક્યાં છે? જરૂરિયાતમાં. તો વર્તમાન દશામાં બધા સંસારી જીવોને કે મોક્ષોને અશાંતિ તો ઘણી વર્તે છે, એને શાંતિની જરૂર છે કે નહીં, આટલો સવાલ છે. એમાંથી રુચિ પ્રગટે. ફુગાની જેનો દ્રષ્ટાંત કે એમને આત્મશાંતિ જોઈતી હતી, શાસ્ત્રમાં જ્યાં પૂજા ભક્તિ કરી આત્મશાંતિ એમાંથી પ્રાપ્ત ન થઈ, એટલે તરસ શાંતિની તરસ વધી ગઈ. એમાંથી ગુરુદેવનો ભેટો થઈ ગયો. એ રીતે જરૂરિયાતમાંથી રુચિ ઊભી થાય છે, પોતાની શાંતિની રુચિ ઊભી થાય અને એ તીવ્ર રુચિ વખતે જો સ્વભાવને દેખાડનાર મળી જાય પ્રગટ પ્રત્યક્ષ સત્પુરુષ, તો સંસ્કાર પડી જાય. એમને વાંચી વાંચીને કે એમને ચિંતન કરીને સંસ્કાર પડતા નથી, કેમ કે એ બીજ જ્ઞાન છે અને બીજ જ્ઞાનમાં પ્રત્યક્ષ સત્પુરુષની આવશ્યકતા રહે છે. પરિણતિનો પલટો કરવા માટે શિક્ષક કેવો કરવો? વાંચન કરવું, વિચાર કરવા, શું કરવું? અમારે આખી પરિણતિ બદલવી છે. પલટો કરવો એટલે પરિણતિ બદલવી છે. જે સંસાર પરિણતિ થઈ ગઈ છે એને તોડીને આત્મપરિણતિ પ્રગટ કરવી છે. એના માટે કયા પ્રકારનો પુરુષાર્થ કરવો? વાંચન વિચાર કરવા શું કરવું? સમાધાન. એક ચૈતન્ય તરફની દ્રષ્ટિ પ્રગટ કરવા માટે વાંચન વિચાર કરવા. વાંચન વિચાર કરવા એમ સીધું નથી લીધું, સરતી વાત રાખી કે પોતાના ચૈતન્ય સ્વરૂપ તરફની દ્રષ્ટિ પ્રત્યે એ પ્રકારના વાંચન વિચાર કરવાની વાત છે, બીજા પ્રકારનો નહીં. હા, એ દ્રષ્ટિકોણ સાથે વાંચન વિચાર કરવો એમ કે છે. આત્માના વાંચન વિચાર, તત્વનો વાંચન વિચાર ચાલે, પણ પોતાને સ્વરૂપ દ્રષ્ટિ પ્રગટ કરવી છે એ વાત લક્ષમાં આવી. અંતરની દિશા પલટાવવાનો હેતુ હોવો જોઈએ, હેતુ એવો હોવો જોઈએ કે અંતરની દિશા પલટે. પરિણતિ તદગત રૂપે તે રૂપે તદાકાર ન થાય. પરિણતિ તદગત રૂપે એટલે તે રૂપે તદાકાર ન થાય ત્યાં સુધી વાંચન વિચાર બધો આવે છે, વચ્ચે આવે છે. જ્યાં સુધી પરિણતિ ચાલુ ન થાય ત્યાં સુધી આવે છે. વિચારમાં ટકે નહીં તો વાંચન કરે અને વાંચનમાંથી વિચાર કરે. જ્યાં પરિણતિ સ્થિર થાય તે કર્યા કરે. જ્યાં સુધી પરિણતિ ન થાય ત્યાં સુધી વાંચન વિચાર કરે. પણ કરવાનું એ જ છે, દ્રષ્ટિ પલટાવવાની છે અને અંતરની દિશા પલટાવવાની છે. તે ન થાય ત્યાં સુધી તેની પાછળ પડી જવું. આ માર્મિક વાત આવે છે. મોટાભાગે શું કરે છે? જીવ આગળ નથી વધતો એનું કારણ શું છે? કે થોડું કરે પાછો બીજો રસ લઈ લે, થોડું કરે પાછો બીજો રસ લઈ લે. હજી કઈ હરખું પલ્લે પડે ને એ પેલા વળી પાછું થોડું ઘેર ખવાઈ જાય, બીજો રસ લઈ લે છે, એટલે કામ આગળ ચાલતું નથી. અહીંયા પ્રશ્ન પરિણતિ પલટાવાનો છે. પરિણતિ ક્યારે પલટે? વાંચન વિચાર તો બધા કરે છે, પણ પરિણતિ ક્યારે પલટે? કે રસ વગર કોઈ દિવસ પરિણતિ પલટે નહીં. તો એ વાંચન વિચારમાં આત્મરસ કેટલો લેવાય છે, આત્મરસ કેટલો પુષ્ટ થાય છે, એના ઉપર પરિણતિ થવાનો આધાર છે. એટલે જે છેલ્લું વચન આવ્યું કે પરિણતિ ન થાય ત્યાં સુધી પાછળ પડી જવું, એટલે રસ હોય તો પાછળ પડી જાય, જો રસ ન હોય તો ઉદય ફરે એમ પાછળનો રસ ફરી જાય છે. મોટાભાગના મુમુક્ષુને જે કાંઈ વિટંબણા છે એ આ પ્રકારની છે. ઉદય ફરે છે, રસ સાથે સાથે ફરે છે, એટલે એક ધારું કે પાછળ પડીને કામ કરીને પરિણતિ પલટાવવી જોઈએ, એ પરિણતિ પલટાય એ પહેલા એનો રસ પલટાઈ જાય છે. એટલે પરિણતિ જામતી નથી, ઉત્પન્ન થતી નથી, ઉત્પન્ન થાય તો જામે ને, આમ છે. એટલે એક પ્રશ્ન એ લઈ શકાય આ પ્રશ્ન ઉપર કે અમે વાંચન વિચાર કરીએ છીએ, પણ જે અમારી પરિણતિ પલટાતી નથી ને, જે જૂની પરિણતિ છે એમને એમ રહે છે, એનું શું કરે? એમનો ઉત્તર આ છે કે જ્યાં સુધી પરિણતિ પલટાય નહીં ત્યાં સુધી પાછળ પણ જવું. વચ્ચે બીજા બીજા ઉદય આવે, યથાર્થ ઉદાસીનતા પ્રગટ થઈ હોય તો એમાં ખેંચાઈ ન જાય અને પોતાના જે પાછળ પીડ્યો છે એ કામમાં ભંગ ન પડે, નહીતર ભંગ પડી જાય ને વળી એકડે એક થી શરૂ કરવું પડે. એને મતમાં તો એવું આવે છે કે હે ભગવાન, હું તારું એવું ભજન કરું, એવું ભજન કરું કે મારા ભજનમાં ભંગ પડે નહીં. એનો અર્થ શું? આત્મા લઈએ, ભગવાનની સામે જગ્યાએ પોતાનો આત્મા લઈએ કે મારો ભંગ ન પડે, બસ તો પરિણતિ થઈ જાય. હા, ભંગ મકડશો મકરી દીધી છે, મને આપની પ્રતિમાં ભંગ પડશો નહીં. બીજો મન મંદિર આણું નહીં, મારા મન મંદિરમાં હવે કોઈ બીજાની જગ્યા. અમારા કુળમાં જેટલા છે એ બધા એમ કર્યું છે એમ કે છે, અને એવું કર્યું એ બધા અમારા કુળ વાળા છે, બાપ દાદા અમારા કુળ વાળા નથી. સંસારમાં તો બાપ દાદાનું કુળ હોય એ કુળ ગણાય છે. આનંદ ગંજી એ ના પાડી, આનંદ ગંજી કે જે તને ભજે એક ધારો અને બીજાને વચ્ચે લાવવા ન દે એ અમારું કુળ, એના કુળના છે એમ. જ્ઞાની પુરુષ ઓળખાય તો એક વાર તો જ્ઞાની પુરુષની પરિણતિ પણ થઈ જાય છે, પછી આત્માની પરિણતિ થાય છે, વચ્ચે એવો પણ તબક્કો આવે છે ઓળખાય તો. પણ એક ધારો પરિણમન હોય, તાત્પર્ય છે, મુદ્દો જે છે એ છે કે એક ધારું પરિણમન હોય તો પરિણતિ થાય. એક ધારું પરિણમન ક્યારે હોય? કે એનો તીવ્ર રસ હોય ત્યારે. રસ નબળો હોય પણ ગમે ઉદય તો આવવાના છે, ઉદય આવે તરત ઉદયમાં ઘૂસી જાય. થઈ ગયું જે કાંઈ થોડું વાંચન વિચાર કે કાંઈ કર્યું તે ધોવાઈ જાય પછી, પણ એકડે એક થી કરો આમના સમય નીકળી જાય.
Yeah.
અંતરાત્મા વૃત્તિ પરિણામે ઓળખાણ ઓળખાણના પ્રસંગ અવસરે એ વાત છે. ઓળખાણના તબક્કે પોતાને અંતર્મુખ થવું છે એવી વૃત્તિ થઈ ગઈ છે અને એ એની શોધનો વિષય છે. ખોજ એ કરે છે, એ પ્રકારની ખોજ કરે છે એમ કે ત્યારે એને સત્પુરુષની પરિણતિ પકડાય છે અને ઓળખાણ થાય છે. કેમ કે અજાય નો છે ને રંગ છે એ આંખ થી જોવાની વસ્તુ છે. નાના બાળકને આપણે રંગ સમજાવવા હોય, કાળો રંગ કોને કહેવાય, ગુલાબી રંગ કોને કહેવાય, લીલો રંગ કોને કહેવાય, તો એને તે તે રંગવાળી વસ્તુ બતાડવી જોઈએ. નહીતર તમે એને ડિફાઈન કેવી રીતે કરો? રંગ તો બધા રંગ છે, લાલ રંગને લીલા રંગને તમે ભાષામાં સમજાવીને કેવી રીતે જુદો પાડો? હું તો નામ થયા લાલ અને લીલો, જેને રંગ જોયો જ નથી એને કેવી રીતે સમજાવો? કેમ કે એ કોઈ સાંભળવાની ચીજ નથી, એ જોવાની ચીજ છે. રંગ છે એ સાંભળવાની ચીજ નથી, પણ જોવાની ચીજ છે. એટલે તમે સંભળાવો ત્યારે જો રંગ દેખાડો નહીં તો એને રંગનું જ્ઞાન ન થાય. એમ આ પરિણતિ છે એ જોવાની ચીજ છે, સાંભળવાની ચીજ નથી એમ વાત છે. એટલે એનું જ્ઞાન જોયા વગર નથી. એટલા માટે પ્રત્યક્ષ સત્પુરુષ જોઈએ એ વાત એટલા માટે આવે છે કે પ્રત્યક્ષ સત્પુરુષ વગર એ પ્રકારનું જ્ઞાન થતું પલ્લું બેઠેલું રહીએ ને રસ છે ને ત્યાં વજન જાય છે. એટલે એ પલ્લું પરિણામ છે, ત્રાજવાના પલ્લા જેવા છે. બે પલ્લા છે, એક સંસાર તરફના રસ વાળું, એક આત્મહિતના રસ વાળું, આત્મરસ વાળું. એક સંસાર છે એ પૂતગળ રસ છે, આ આત્મરસ છે. જ્યાં સુધી પૂતગળ રસનું પલ્લું નમેલું હોય ત્યાં સુધી તો આત્મરસ ચડે કેવી રીતે? એનાથી વધારે તીવ્રતા આવે ત્યારે આ પલ્લું બેસે, ઓલું પલ્લું ઉલ્લે. વજન વજન છે એ તો સીધી વાત છે. જેને રસ લાગે છે, લગ્ની લાગે છે, એ પાછળ પડી જાય છે. બધો આધાર મૂલ્યાંકન કરવા ઉપર છે. આખરમાં મને મળશે શું, મને શું મળવાનું છે એ વાત એને સમજાવી, સમજમાં આવવી જોઈએ. સંસારનો રસ લઈને સંસારના બધા કાર્યો તું કરે છે, સમયને શક્તિ ખર્ચે છે, તને શું મળવાનું એ વાત કર, શું મળવાનું એ વાત કર. કાંઈ મળે એમ નથી, એ ઊંડા સંસ્કાર લઈને અધોગતિમાં જવા સિવાય કાંઈ મળવાનું નથી. હવે જો આત્મરસથી આગળ વધ તો અનંતકાળનું અનંત સુખ મળવાનું છે, અવલા નુકસાનથી બચવાનું છે. તો એને રસ ને રુચિ ઉપજે, એને જરૂરિયાત લાગે રસ ને રુચિ ઉપજે તો પાછળ પડી જાય. જીવનો એવો સ્વભાવ છે કે જો એને ખરેખર શું મળવાનું છે એનું મૂલ્યાંકન થાય સાચું તો પાછળ પડ્યા વિના રહે નહીં. એમ તો પાછળ પડી જ જાય છે, જ્યાં મોટો લાભ દેખાય છે પાછળ પડ્યા વગર રહે છે કે પડી જ જાય છે. મોટો લાભ થવાનો હોય અથવા મોટા નુકસાનથી બચવાનું હોય તો શું કરો? પાછળ પડીને કામ કરો કરે છે કે નથી કરતા? એ 38 39 નાની પાસે જઈને હું ભક્તિ માગજે એટલે શું કૃપા રૂપે મારે છે ને, નાની પાસે જ્ઞાન નહીં માગતો. હું કેવી રીતે આગળ વધુ એ મને સમજાવો એમ નહીં, પરંતુ આમ ડાયવર્ઝન આપી દીધું છે. નહીં તો હું શું મેં એ પ્રશ્ન રિયાજ કરે કે હજી સુધી મેં મારું કલ્યાણ નથી કર્યું, તો મારું કલ્યાણ કેમ થાય મને કાંઈક રસ્તો બતાવો, માર્ગદર્શન આપો અને હું આગળ વધું. અને માં પૂછે એટલું બતાવે પણ, અને બતાવે પણ એમ કાંઈ બતાવે એટલે રસ્તે ચડી જાય એવું તો કાંઈ છે. ત્યારે એને શું જો ખરેખર તારે આગળ જ વધવું હોય તો ભક્તિમાં આવી જા, નાની ભક્તિમાં આવી જા, આગળ વધા છે તારે ચોક્કસ આગળ વધા, નહીં વધાય તો નહીં. સમાધાન ભક્તિ એટલે કે મહિમા કરજે, અને જ્ઞાને મહિમા આવવી જોઈએ. ભક્તિનો અર્થ શું છે કે તું મહિમા કરજે. તેમની પાસે હું જાણી લઉં એમ નહીં, એમની પાસે જ્ઞાન છે ને એ જ્ઞાન હું જાણી લઉં, જ્ઞાન હું જાણી લઉં, એમનું જ્ઞાન હું જાણી લઉં એમ રહેવા દેજે. એમ તમે જાણી લઈશ તો કેમ તારું વળવાનું એવા એકલા વિકલ્પ કરવા કરતા તું ભક્તિ એટલે કે મહિમા કરજે. સત્પુરુષની દશાની મહિમા આવતા તને તારા આત્માની મહિમા આવવાનો અને તારા આત્માની દશા પ્રગટ કરવાનો અવકાશ છે. આ રહસ્ય છે ભક્તિનું, આ રહસ્ય છે કે જો સત્પુરુષની દશાનો તને મહિમા આવશે તો તને તારા આત્માનો મહિમા અને તો તને તારા આત્માની દશા પ્રગટ થશે. એ સત્પુરુષની ભક્તિમાં એ બે કાર્યનો અવકાશ અંદરથી ઊભો થઈ જશે. એટલે ખાલી ભક્તિ કરવામાં રાગ કરવાની વાત રહસ્ય ખોલ્યું નહીં કે તમે આત્માનો મહિમા કેમ નથી આવતો, કે તમે સત્પુરુષનો મહિમા આવ્યો એટલે જગ્યા જ નથી થઈ. અને જ્ઞાન માટે તો ધાવા નાખે છો કે લાવ જાણી લો, લાવ જાણી લો, વાંચીને જાણી લો, સાંભળીને જાણી લો, એમ પત્તો લાગવાનો. તો ભાઈ લક્ષણ જાણ પણ કરે અને એનું દુષ્ટ અભિમાન પણ આરે આરે થશે. પૂછવાનો દૂર જાય ભાગ લઈને પોતે રસ વધારવો, બધા સત્પુરુષનો મહિમા છે તો આત્માનો મહિમા આવશે, તો અનુભવ સુધી પહોંચાશે. એ સિવાય બીજો ઉપાય સત્પુરુષની દશાની મહિમા આવતા તને તારા આત્માની મહિમા આવવાનો અને તારા આત્માની દશા પ્રગટ કરવાનો અવકાશ છે. હું જાણી લઉં, હું જાણી લઉં એમ મુખા જ્ઞાનની માગણી કરવા કરતા એમ ભક્તિ વગરનું જ્ઞાન કેમ ગણ્યું? મૃત્યુ જ્ઞાન ગણ્યું. અર્થાત આનું શું ને આનું શું કરતું ખાવે છે ને, આનું કેમ ને આનું કેમ, એમ કરવા કરતા તેમની મહિમા કરી દીધી. કોમ કરીને પહેલા મહિમા કરી દીધી, એનાથી તારા ચૈતન્યની મહિમા તને આવશે. નિજ ચૈતન્યની મહિમા લાવવાનો આ ઉપાય છે. એ કર્યા વિના સીધો ચૈતન્યનો મહિમા કોઈને આવી જાય સાંભળી સાંભળીને કે વાંચી વાંચીને, એ વાતમાં કાંઈ માલ નથી. આ વચ્ચે ઘડો આડો થયા વિના ઊભો ખબરો થાય ને, આ વસ્તુ સ્થિતિ છે, આ કળા છે, આ રહસ્ય છે. અને ચૈતન્ય તરફ વળાશે, ચૈતન્યની મહિમા આવશે ત્યારે ચૈતન્ય તરફ વળાશે. નહીતર વળવું એ બહુ કઠણ છે. જાણપણું થશે પણ અંદર વળી શકાશે નહીં. બહાર દેવ ગુરુ શાસ્ત્ર દેવ શાસ્ત્ર ગુરુની મહિમા કરવાથી અંતરમાં તારા આત્માની મહિમા આવવાનો અવકાશ છે. એમની મહિમા વગર તું જાણીશ કે શું કામનું, જાણવું કામમાં આવવાનું નથી, સિવાય કે અભિમાન થાય, બાકી કઈ કામમાં નહીં આવે. તો અમને કહ્યું ને કે ભક્તિ વગરનું જ્ઞાન છે એ શૂન્ય છે. તો એવું જ્ઞાન શૂન્ય છે, એ શૂન્યની પ્રાપ્તિ કરીને તું શું કરીશ, એ તો શૂન્ય છે, એ કામમાં આવે નથી જ નથી. દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે, એમ એમ કરીને શું કીધું કે કોઈ એમ વિચારે આપણે બીજી રીતે પણ આત્માનો મહિમા કરતા શીખી જઈએ તો કેમ, આત્માના ગુણો વિચારી વિચારીને એનો મહિમા કરતા શીખી જઈએ કે આવે નહીં. સજીવન મૂર્તિના ગુણનો મહિમા આવ્યા વિના આત્માનો મહિમા આવવાનો કોઈ અવકાશ છે જ ક્યાં એમ કે છે. આવે જોયા વગર જીવ માને નહીં એવો પાકો છે. ઘણા માણ પાકા હોય ને એ તમે એને ખરેખર તું દેખાડો પછી માને, વાતોથી નહીં માને. એમ આ જીવનું પણ એવું છે, એ વાતોથી માને એવો નથી. જુએ છે, એના ગુણ જુએ છે, ત્યારે એનો મહિમા આવે છે. એનો મહિમા આવ્યા પછી એના આત્માનો મહિમા આવે છે. એમને સીધો કોઈને મહિમા આવે એવું બનતો નથી. ઉપર જે એમ નતા લેતા કે એના વગર નહીં આવે, અહીંયા એમ લીધો. કોઈ ભક્તિ કરજે તો તને મહિમા આવશે એટલું લેતા હતા. પણ જો ભક્તિ નહીં કરતો મહિમા નહીં આવે તો તને આત્માનો પણ મહિમા નહીં આવે. જેણે આત્માની દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે એવા ગુરુની મહિમા તને નહીં આવે તો તને તારા આત્માની મહિમાનો મહિમા આવવાનો ક્યાં અવકાશ છે, જરાય અવકાશ નથી. તારા આત્માની મહિમા ન આવે અને એટલું જાણ્યા કરે તો પણ આત્મા તરફ વળવાનો અવકાશ નથી. બધા જાણી લીધું હોય કે આત્મામાં આનંદ જ્ઞાન છે, આનંદ દર્શન છે, આનંદ સુખ છે, પણ એ તને ભાષ આવશે નહીં, ભાષ્યમાન થશે નહીં, તો મહિમા ક્યાંથી આવશે? અરિયંત ભગવાનના દ્રવગુણ પર્યાયને જાણે, તે પોતાના દ્રવગુણ પર્યાયને જાણે, ભગવાનની દશાની મહિમા આવે ત્યારે ભગવાનના આત્માની મહિમા આવે તો નિજ આત્માની મહિમા આવે. ગુરુની દશાની મહિમા આવે તો ગુરુને ઓળખે અને ગુરુને ઓળખે તે પોતાને ઓળખે. સજીવન મૂર્તિ જોઈએ દેવ ગુરુ અને સત્પુરુષમાંથી તો કોઈ પણ એક સજીવોની મૂર્તિ હોય તો એને મહિમા જોઈને આવે, અને જોઈને મહિમા આવે, પ્રત્યક્ષમાં જે મહિમા આવે એ સાંભળી સાંભળીને વાંચી વાંચીને આવી શકે, કેમ કે પરોક્ષ છે, એમાં કઈ કોણ દેખાતા નથી. પછી આ લીધો છે આધાર. શ્રીમદજી એમ લખે છે કે જ્ઞાની પાસે જ્ઞાન માગવા કરતા ભક્તિ માગજે, કેમ કે તેનાથી તને તારા સ્વભાવની મહિમા આવશે. તેનાથી તને તારા સ્વભાવની મહિમા આવશે. જ્ઞાનનો સ્વભાવ શું છે, વિભાવ શું છે, એ પણ તત્વ વિચાર કરીને જાણજે. પણ માત્ર જાણી લઉં ને શીખી લઉં ને ભણી લઉં એમ એકલું ન લેતો, કરતા કરતા જાણવાનું બને એ જાણી લેજે, તો તને જાણવાનું પણ બરાબર યથાર્થપણે થશે. પણ ભક્તિ છોડીને તું કરવા જઈશ તો કાંઈ મળવાનું નથી. જાણી લઉં ને શીખી લઉં આવું બધું કરવાથી તું એમાં ને એમાં રોકાઈ જઈશ. ઘણા વર્ષ નાને ચલાવે તો સારું, તો રાગે ચલાવે છે, તર્ક આવો હતો, હું અંદર પણ તર્ક એવો હતો, પણ અંદર રહસ્ય જાણી લઉં ને શીખી લઉં એમાં તને આત્મા આત્માનો મહિમા નહીં આવે, અને આત્માનો મહિમા નહીં આવે તો અંદર ભળવાનું પણ છે. તું એમાં ને એમાં રોકાઈ જઈશ, જાણવામાં ને જાણવામાં, વાંચવામાં ને વાંચવામાં, અને તારા તરફ ભળવાનો અવકાશ રહેશે, ભળી નહીં શકાય, એ પ્રયોજન. ગુરુના સ્વભાવની મહિમા આવતા તું સહેજે અંતરમાં વળી જઈશ, તારાથી વિભાવમાં ટકી નહીં શકાય, એ બહુ સરસ વાત કરી. અને ગુરુનો મહિમા આવશે, સહેજે વળી જઈશ, નહીતર વળવા માટે પ્રયત્ન કર્યા કરીશ, અંતર વળી શકીશ. ગુરુગતિ જોયેલા પાછળ પ્રવેશ પ્રવચનો અને પણ વાંચ્યા, ગુરુદેવની ટેપ ખૂબ સાંભળે, ખૂબ વાંચે ને ખૂબ સાંભળે, અને વળવાનો પ્રયત્ન પણ કરે, પણ કેવી રીતે વળે હું જાણા. પછી આપણે આટલું આટલું કરીએ છીએ, કાંઈ અંદર વળવાનો થતો હજુ પણ ક્યાંથી થાય એમ થઈ શકે. અહીં તો કહે છે કે ગુરુના સ્વભાવની મહિમા આવતા, ગુરુનો સ્વભાવ, ગુરુના ગુણ, સ્વભાવ એટલે ગુરુના ગુણની મહિમા આવતા, આત્માના ગુણની વાત ન કરી, અને તારાથી વિભાવમાં ટકી શકાશે. જો ગુરુની દશાની મહિમા આવી તો આત્માના સ્વભાવની મહિમા, અને તો વિભાવમાં ટકી નહીં શકાય, તરફ જવાનો પ્રયત્ન ઉપડશે. આ રીત છે, આ એની કાર્ય પદ્ધતિ છે. નિજ મહિમા વગર જ્ઞાન પોતાના તરફ આવશે, ગુરુનો મહિમા આવતા નિજ મહિમા આવશે, અને નિજ મહિમા આવતા જ્ઞાન પોતા તરફ વળશે. જો તને પોતાની મહિમા નથી આવતી તો વિભાવની મહિમામાં તો ઊભો રહીશ, અને સ્વભાવ તરફ નહીં જઈ શકાય. તમે એટલું વાંચ્યું એમ વિભાવનો મહિમા નહીં જાય. તમે પૂર્વક જ્ઞાન હોય, મહિમા પૂર્વક જ્ઞાન હોવું જોઈએ, જ્ઞાનની સાથે સાથે મહિમા હોવો જોઈએ. અધ્યાત્મની તીખી દશાવાળાની ભક્તિ કેવી છે, જોરદાર મારી ભક્તિ તો કેવી જોરદાર છે. જ્ઞાન ભક્તિ તત્વ વિચાર આદિ આત્માની મહિમા પૂર્વક હોવા થઈ જશે. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બધું હોય તો પોતામાં મળશે, રુચિ પોતાના તરફની થશે એમાંથી. વિભાવમાં એકત્વ બુદ્ધિ તન્મયતા હશે તો પોતાના પોતાનામાં નહીં મળી શકાય. એકતા થઈ ગઈ છે, આ બધું ક્યાંથી વળે? માટે તેનાથી તું નિરાળો રહેજે, વિભાવથી નિરાળો રહેજે. સારી પરિણતિનો વેગ સ્વભાવ તરફ જાય એવી અંદરથી વિરક્તિ મહિમા અને તેવા તત્વના વિચાર કરજે. આ અંતરાત્મા વૃત્તિ છે. જુઓ, સારી પરિણતિનો વેગ સ્વભાવ તરફ જાય એવી અંદરથી વિરક્તિ, ઉદાસીનતા, વિરાગ, પછી સ્વરૂપનો મહિમા અથવા સદગુરુનો મહિમા અને તેવા તત્વના વિચાર કરજે. અંતર્મુખ થવા એવા તત્વના વિચાર કરજે અને તું પોતાને ઓળખીને તારા તરફ વળજે. ઓળખાણ વગર મહિમા આવશે ને મહિમા વગર વળવાનું થશે નહીં. એટલે કે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બધું સાથે હશે તો જ તારામાં વળાશે, તે વગર વળાતો નથી. વૈરાગ્ય પણ સાથે હોય, ભક્તિ પણ સાથે હોય, જ્ઞાન મહિમા વાળું જ્ઞાન પણ સાથે હોય, આ બધો એનું કોઓર્ડિનેશન છે, આનુષંગિક પરિણામો છે. અંદર વળવા માટેના આ એક સાથે ઉત્પન્ન થતા પરિણામો છે. સાથે સાથે થઈ જાય, યથાર્થ હોય ત્યાં થઈ જાય. તો યથાર્થ હોય ત્યાં એક વાત દેખાય ને બીજી ન દેખાય, એ કામ થાય નહીં. કોઈને વૈરાગ હોય ને ભક્તિ નો હોય ને કોઈને જ્ઞાન હોય ને ભક્તિ નો હોય, ભક્તિ હોય ને જ્ઞાન નો હોય ને, આ બધી ગડબડ છે. જ્ઞાન વગર ક્યાં જઈશ અને મહિમા ભક્તિ વગર એકનું જ્ઞાન હશે તો લુખો કોઓર્ડિનેશન હોવો જોઈએ. માટે જ્ઞાન મહિમા વિરક્તિ વગર પોતા તરફ જઈ જઈ શકાતો નથી. અનુભવની વાત કરી છે અને ઉદાસીન કાયબા વગર ઉદાસીનતા ન હોય તો એકત્વ જે તીવ્ર છે એ એકત્વ કેવી રીતે પાતળો પડે અને છૂટો પડે કેવી રીતે? વિરક્તિ વગર, વૈરાગ્ય વગર, ઉદાસીન વગર જે એકત્વ છે એ એકત્વ એવું ને એવું રહીએ. ભક્તિ વગર જ્ઞાન દુઃખું રહીએ, જ્ઞાન વગર એકથી ભક્તિ કરે તો એકલો રાગ થઈ જાય. એ બધાનો મેળ છે, કોર્ડિનેશન છે. અંતરમાં વળવા માટે બધા પરિણામો સાથે ઉભા થાય છે. યથાર્થતામાં તો એવો હોય એમ લેવું છે, યથાર્થતામાં તો હોય.